समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित स्वाध्याय चाले छे। एमा परिशिष्टमा 47 शक्तिनु वर्णन छे, એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 47 શક્તિ પૈકી 40 શક્તિ નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। આજે 41મી શક્તિ કર્મ શક્તિ। કર્મ શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે મય કર્મ શક્તિ। પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે મય કર્મ શક્તિ। અહીંયા સિદ્ધરૂપ ભાવ એટલે સિદ્ધની વાત નથી, જે ભાવ પ્રકટ પૂર્ણ થયો છે એ ભાવ એ સિદ્ધ થયો એટલે એ સિદ્ધરૂપ ભાવ। આ કર્મશક્તિ એવી છે તો કે જે પ્રાપ્ત કરાય છે એવો ભાવ તેનામય, અને એ ભાવ પણ કેવો તો કે સિદ્ધરૂપ ભાવ એટલે જે પૂર્ણ થાય છે એવા ભાવમય એ કર્મશક્તિ છે। જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની ઘણી શક્તિનું વર્ણન કરવામાં આવ્યું, 40 શક્તિનું વર્ણન પૂરું થયું। હવે જે આ 6 શક્તિ છે એ કારકરૂપ શક્તિ છે, જે ષટકારક આપણે જે કહીએ છીએ એ કારકરૂપ શક્તિ છે। એમાં કર્તા કર્મ તો એના અહીંયા પહેલા કર્મની શક્તિને લીધી છે અને પછી કર્તા શક્તિ લીધી છે, એટલે કર્મશક્તિ પછી કર્તૃત્વ શક્તિ લીધી છે, પછી એ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એમ 6 શક્તિ લીધી છે, અને પછી છેલ્લે સંબંધ શક્તિની વાત કરશે। તો આ 6 શક્તિઓમાં 6 કારકરૂપ થવાનો સ્વભાવ બતાવ્યો છે, એવો સ્વભાવ બતાવ્યો છે। અને એમાં આ પહેલા આ કર્મશક્તિની વાત છે। તો આત્મામાં એવી શક્તિ છે કે પોતાનું જે કાર્ય થયું એ જ કર્મ, કે પોતાનું જે કાર્ય થયું તે મય પોતે વર્તે છે, એટલે કે કર્મ કાંઈ બીજું જુદું છે એમ નહીં। એવી આત્મામાં શક્તિ છે કે પોતાનું જે કાર્ય થયું એ કર્મ છે તો તે મય પોતે વર્તે છે। કર્મ એટલે કે જ્ઞાન ભાવમય જે કાર્ય થયું તે કર્મ આત્માથી જુદું નથી, આત્માએ એ કર્મ પોતાથી જુદું બીજે ક્યાંય કર્યું છે એમ નથી, એ કર્મ પોતામાં જ થયું છે એટલે એ આત્માથી જુદું નથી, અને એમ એ થયું છે એટલે એ સિદ્ધરૂપ એ કાર્ય પોતામાં થયું છે, નિર્મળ પરિણામ થયું છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામ થયા છે, એમ જે કાર્ય થયું એમ સિદ્ધ થયું એવો જે ભાવ તે મય આ કર્મશક્તિ છે। તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 183 કર્મશક્તિ। અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, ગુરુદેવ સમજાવે છે કે પ્રાપ્ત કરાતો એવો સિદ્ધરૂપ ભાવ તે મય કર્મશક્તિ. તો સિદ્ધરૂપ ભાવ એટલે શું? સિદ્ધરૂપ ભાવ એટલે આત્માના કર્મરૂપ એવો પ્રાપ્ત પ્રગટ નિર્મળ ભાવ, એટલે કે એવી નિર્મળ પર્યાય જે પ્રાપ્ત થઈ છે, પ્રગટ થઈ છે એવી નિર્મળ પર્યાય, એવો નિર્મળ ભાવ, એ સિદ્ધરૂપ ભાવ છે. આત્મા પોતે તે કર્મરૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. કહ્યું ને કે પ્રાપ્ત કરાતો એવો જે શુદ્ધરૂપ ભાવ તે મય કર્મશક્તિ. કર્મશક્તિનું કાર્ય શું છે? કે આત્મા પોતે એવો ભાવ પ્રગટ કરે છે કે એનાથી જુદો નથી, કે આત્મા પણે જ છે, અને એવી શક્તિ એવી કારક રૂપ શક્તિ છે, એવા સટકારક છે એ આત્મામાં શક્તિ રૂપે પડ્યા છે એમાં આ કર્મશક્તિ. તો એ કર્મશક્તિ કેવી છે? તો કે છે કે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે મય કર્મશક્તિ. એટલે કે આત્મા પોતે કર્મરૂપ થાય છે, આત્માના કાર્યરૂપ કર્મરૂપ એવો જે ભાવ પ્રગટ થાય છે એ સિદ્ધરૂપ ભાવ છે, અને એવી ભાવમય જે શક્તિ તે કર્મશક્તિ છે. અહીંયા સિદ્ધરૂપ ભાવ કયો? તો એમાં સિદ્ધ પર્યાયની વાત નથી. સિદ્ધ તો પર્યાય છે, દશા છે જીવની, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય, બે પર્યાય હોય. સંસાર પર્યાય અનંત કાળની છે, અને પછી અનંત અનંત કાળની સિદ્ધ પર્યાય છે. એટલે એ સિદ્ધ પર્યાયની વાત નથી, સિદ્ધ દશાની વાત નથી, સિદ્ધ ભગવાનની વાત નથી. અહીંયા સિદ્ધ એટલે જે પ્રગટ થાય, પ્રાપ્ત થાય, એ કોઈ પણ કાર્ય પૂર્ણ થાય અને જેની પ્રાપ્તિ થાય એને આપણે એમ કહીએ છીએ કે તે સિદ્ધમ, એ સિદ્ધ થયું. તો એવી રીતે આ સિદ્ધ થયું એટલે એક પ્રગટ થયું, પ્રાપ્ત થયું, એ અર્થમાં અહીંયા સિદ્ધરૂપ ભાવ શબ્દ લીધો છે. સ્વદ્રવ્યના આશ્રયે, સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો જે ભાવ તે સિદ્ધરૂપ ભાવ છે. સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, એમ ક્રમવર્તી પ્રગટેલી નિશ્ચિત નિર્મળ પર્યાય તે સિદ્ધરૂપ ભાવ છે. એટલે જે નિર્મળ ભાવ થયો છે તેને સિદ્ધરૂપ ભાવ કહેવાય. તે ભાવ તે સમયે કર્મપણે પ્રાપ્ત થયેલો છે, એટલે કાર્યપણે પ્રાપ્ત થયો છે. કોને પ્રાપ્ત થયો છે? આત્માને પ્રાપ્ત થયો છે. એટલે આત્મા એ કર્મપણે પોતે પરિણમ્યો છે, એટલે કે આત્મા પોતે કર્મપણે પરિણમતો થતો તે રૂપ થયો છે. કર્મ એટલે કાર્ય, નિર્મળ પર્યાય તે આત્માનું કર્મ છે, કાર્ય છે. અને આ ભગવાન આત્મામાં છ કારક પોતાના છે, એટલે આત્માની પર્યાય પોતાથી જ સિદ્ધ છે. આત્માની પર્યાય પોતાથી જ સિદ્ધ છે, અને એવી સ્વપર્યાય રૂપ કાર્યનો કરતા આત્મા છે, અને એ કાર્ય છે એ પણ આત્મા જ છે. એટલે કાર્ય છે એ આત્માથી જુદું નથી, એટલે કર્મ પણ આત્મા છે. એ છ કારક જે શક્તિ રૂપે પડ્યા છે એ જ ભગવાન આત્મા છે, એનાથી જુદો ભગવાન આત્મા છે એમ નથી. આગળ અહીંયા કહે છે, 183 માં પાના ઉપર, અનંત ગુણ સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે, તેની અંતરદ્રષ્ટિ કરી પરિણમતા નિર્મળ પર્યાય રૂપ કર્મ પ્રાપ્ત થાય છે. ભગવાન આત્માની સન્મુક્તતા પ્રભુનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરતા એમ અંતરદ્રષ્ટિ કરતા કેવું પરિણમન થાય છે ત્યારે નિર્મળ પર્યાય રૂપ કાર્ય એટલે કર્મ પ્રાપ્ત થાય છે. એ કાર્ય પ્રગટ થાય છે એટલે એ પ્રાપ્ત થયું. તો આ આત્માનું કર્મ છે. કર્મ કહેતા અહીંયા પેલા જળ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ એની વાત નથી. જળ દ્રવ્ય કર્મ કે રાગાદી ભાવ કર્મની વાત નથી. રાગાદી રૂપ પરિણમતા જીવને આશ્રવ થાય છે અને ભાવ કર્મ બંધ પડે છે, અને ભાવ કર્મના નિમિત્તે કારણે રજકણો એકઠા થઈ અને દ્રવ્ય કર્મની પ્રકૃતિ બંધાય છે. તો એ કર્મની અહીંયા વાત નથી. અહીંયા તો કર્મ એટલે આત્માનું કાર્ય એવા કર્મની વાત છે જે પરિણમે છે, અને જે કાર્ય થયું એટલે નિર્મળ પરિણામ થયા છે એ કાર્ય છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પર્યાય થઈ કે કેવળ જ્ઞાનની પર્યાયથી એનું કાર્ય છે કે એનું કર્મ છે. અને એમ થતા નવી દશા પ્રગટ થઈ એ પર્યાય છે. તો કે છે કે પેલા જળ દ્રવ્ય કર્મ કે રાગાદી ભાવ કર્મની વાત નથી, એ આત્માનું કર્મ નથી. પણ ચૈતન્ય સ્વભાવમાંથી જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય આદિ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય તે આત્માનું કાર્ય છે, કર્મ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ક્ષણે ક્ષણે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નું લક્ષ કરતા ત્યાં એકાગ્રતા કરતા નિર્મળ નિર્મળ પરિણામ થાય છે, નિર્મળ નિર્મળ ભાવ પ્રગટ થાય છે, તે પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નો આશ્રય કરતા ક્ષણે ક્ષણે જે નિર્મળ નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ છે. વસ્તુમાં શક્તિરૂપે ત્રિકાળ ભાવ છે, તે વ્યક્ત પર્યાય રૂપે પ્રગટ થતા તેને સિદ્ધરૂપ ભાવ કરો. અંદરમાં જે શક્તિરૂપે હતું, જે શક્તિરૂપે પડ્યું હતું, ત્રિકાળ પડ્યું હતું, એ ભાવની વ્યક્તતા થઈ એટલે એ વ્યક્તતા એ કાર્ય થયું અને એ પ્રગટ થયું એટલે હવે નવી દશા થઈ, એ નવી પર્યાય થઈ, એ નિર્મળ પર્યાય છે, એ પરિણામ નિર્મળ છે. તો આ જે ભાવ થયો, પર્યાયમાં જે વ્યક્તતા થઈ, એ વ્યક્તપણારૂપ જે ભાવ પ્રગટ થયો એને સિદ્ધરૂપ ભાવ કહેવાય છે. અંદર તો શક્તિરૂપે તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, પણ એવા શુદ્ધ નિર્મળ પર્યાય રૂપ કાર્ય થતા, એવા શુદ્ધ કાર્ય થતા નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ એ ભાવને સિદ્ધરૂપ ભાવ કહેવાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ બધા પરિણામ નિર્મળ છે, એ બધી પર્યાયો આ રીતે સિદ્ધરૂપ ભાવ છે. અને આ પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ એ પોતાને પ્રાપ્ત થાય છે, એટલે સંપ્રદાન તરીકે પણ આત્મા પોતે જ છે અને એનું સાધન પણ ભગવાન આત્મા પોતે જ છે, એનું કોઈ બીજું અન્ય સાધન નથી. એટલે એ છે છ કારક રૂપ ભગવાન આત્મા પોતે પરિણમી જાય છે એવું ભગવાન આત્મા સ્વયંભૂ છે. સંસારની 16મી ગાથામાં આ વાત આવે છે. અહીંયા કહે છે કે આ પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ તે આત્માનું કર્મ છે, અને આત્મા પોતાની શક્તિથી તે રૂપ થાય છે એવી તેની કર્મ શક્તિ છે. આગળ કહે છે કે પ્રાપ્ત કરાતો પ્રાપ્ત કરાતો એમ કહ્યું છે ને, એટલે કે જે સમયે જે પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. જો પ્રાપ્ત કરાતો કહ્યું એટલે જે પ્રગટ થાય છે, પણ એ પ્રગટ થાય છે એ પણ જે થવા યોગ્ય છે એ જ નિર્મળ પરિણામ થાય છે. એટલે એવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થવાની છે જે તે જ ઉત્પન્ન થાય છે, તે પ્રાપ્ત કરાતો ભાવ છે, એ સિદ્ધરૂપ ભાવ છે. જે સમયે જે પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે, તેને અહીં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ કહેલ છે. પુરુષાર્થથી પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ જો આ પ્રાપ્ત કરાય છે તો પુરુષાર્થથી ભલે જે થવાનો છે તે જ થાય છે એમ આપણે કહીએ, અને જે સમયે થવાનો છે તે સમયે જ એ ભાવ થાય છે એટલે એવા પરિણામ થાય છે, એવી નિર્મળ પર્યાય થાય છે, પણ છતાંય એ થાય છે તો પુરુષાર્થથી, પુરુષાર્થ વિના નથી થતો, થાય છે તો પુરુષાર્થથી. એટલે ગુરુદેવ કહે છે કે પુરુષાર્થથી પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તેમય એક કર્મશક્તિ જીવ દ્રવ્યમાં છે. અનંત ગુણ શક્તિનો આશ્રય આત્મદ્રવ્ય છે, અને દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે. અનંત ગુણ શક્તિનો આશ્રય આત્મદ્રવ્ય છે એટલે કે ગુણોનો સમૂહ ભગવાન આત્મા છે, અને એ દ્રવ્યના આશ્રય ગુણો છે એ વાત તો આપણે બરાબર સમજ્યા છીએ, પણ પુરુષાર્થની વાત કરીએ તો પુરુષાર્થ જે છે એ પણ દ્રવ્યના આશ્રય છે. કોઈ એક ગુણનું લક્ષ્ય કરીને પુરુષાર્થ થતો નથી, દ્રવ્યના આશ્રય પુરુષાર્થ છે. એટલે કે જે અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા એકરૂપ અખંડ અભેદ દ્રવ્ય છે, એવા અભેદ દ્રવ્યની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. એટલે પુરુષાર્થની દિશા અહીંયા તો દર્શાવી દીધી કે દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે, કોઈ બહાર પર ચીજના આશ્રયે પુરુષાર્થ થાય છે એમ નથી, કે આ શરીરના આશ્રયે પુરુષાર્થ થાય છે એમ નથી. કોઈ એમ કે આ શરીરમાં બાહ્ય વ્રત તપ આજે કરીએ છીએ તો એ બધો પુરુષાર્થ થયો કે નહીં, તો અહીંયા એની ના પાડી છે, કેમ કે દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે, સ્વદ્રવ્યના આશ્રયે પુરુષાર્થ. પરદ્રવ્યના આશ્રય પુરુષાર્થ થતો નથી, પરદ્રવ્યના કાર્ય તો જીવ કરી શકતો નથી. એ તો એવો નિમિત નૈમિતિક સંબંધ છે કે જ્યારે એને આવો પુરુષાર્થ ઉપડ્યો હોય ત્યારે પછી બારમાં એવા જ વ્રત અને તપ વગેરે હોય. પણ શું કહે છે ગુરુદેવ કે દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે, એટલે કે દ્રવ્યની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. આ રીતે સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ, એવા જે નિર્મળ પરિણામ, તેમય કર્મશક્તિ છે. જે પ્રાપ્ત થાય છે એ નિર્મળ પરિણામ છે, એ એનું કાર્ય છે, એ જ કર્મ છે, અને એ સિદ્ધરૂપ ભાવ છે. તો એવા સિદ્ધરૂપ ભાવમય કર્મશક્તિ છે. વર્તમાન નિર્મળ પર્યાયની પ્રાપ્તિરૂપ, વર્તમાન નિર્મળ પર્યાયની પ્રાપ્તિરૂપ કર્મ એવું કાર્ય, નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય એવું કાર્ય, એટલે નિર્મળ પર્યાયની પ્રાપ્તિરૂપ કર્મ, તે કર્મશક્તિના કાર્યરૂપ છે, કર્મશક્તિનું કાર્ય છે. કર્મશક્તિને કારણે વર્તમાન નિર્મળ પર્યાયની પ્રાપ્તિ રૂપ સિદ્ધ ભાવ પ્રગટ થાય છે. એ વ્યવહાર રત્નત્રયનું કાર્ય નથી, અને પૂર્વ પર્યાયનું પણ કાર્ય નથી. એમ નથી કે પૂર્વની પર્યાય જે વ્યય થઈ ગઈ એના કાર્યરૂપે આ ઉત્તર પર્યાય થઈ છે, નવી પર્યાય થઈ છે એમ પણ નથી, એટલે એ પૂર્વ પર્યાયનું પણ કાર્ય નથી. વ્યવહાર રત્ન એટલે શુભ ભાવ, એનું તો એ કાર્ય નથી, પણ પૂર્વ પર્યાયનું પણ કાર્ય નથી. એટલે પછી બીજા અન્ય ભિન્ન કારકો તો ક્યાંય દૂર રહી ગયા, પરની તો એમાં કોઈ વાત જ પછી આવતી નથી. બીજું કોઈ અન્ય દ્રવ્ય એની તો અહીંયા કોઈ વાત જ રહેતી નથી. કહે છે કે ભાઈ શું વાત છે, કે છે કર્મ નામની જીવમાં એક શક્તિ છે જેથી દ્રવ્યના આશ્રયે સહજ જ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે. આ કર્મ શબ્દોના જુદા જુદા અર્થ થાય છે, ચાર અર્થ થાય છે, તો એ પણ જરા સમજી લઈએ. ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે કે જો કર્મ આપણે કોને કહીએ, એક તો આ જ્ઞાનાવરણ આદિ જળ દ્રવ્ય કર્મ, એ જળ દ્રવ્ય કર્મને પણ આપણે કર્મ કહીએ. બીજા રાગ દ્વેષ મોહ આદિ જે વિકારી પરિણામ થાય છે અને એને કારણે આશ્રવ અને ભાવ બંધ થાય છે, તો એ ભાવ કર્મ, તો એને પણ આપણે કર્મ કહીએ. ત્રીજું સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણતિને કર્મ કહે છે. અને અહીં જેનું વર્ણન છે તે જીવની કર્મ શક્તિને કર્મ કહે છે. અહીંયા કર્મ શક્તિની વાત કરી છે, એ કર્મ. હવે એ ચારેની વાત કરતા ગુરુદેવ કહે છે કે તેમાં જે જળ દ્રવ્ય કર્મ, એનાથી તો બીજ ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા છે એ તદ્દન ભિન્ન છે, એ જુદી ચીજ છે. અને આ જળ દ્રવ્ય કર્મ છે એ આત્માની ચીજ નથી, એ તો ચૈતન્ય ભગવાન આત્માથી તદ્દન જુદી ચીજ છે. અજ્ઞાનીઓ કર્મ કરે છે અને કર્મ લડે છે, પણ એ કોઈ આત્માની ચીજ નથી ને આત્માને કર્મ નડતા નથી, એ દ્રવ્ય કર્મ કાંઈ નડતા નથી. એનું પરિણામ થાય છે અને તેનો કાળ પૂરો થતા એ ખરી જાય છે. દરેક કર્મ છે ને, એ દરેક કર્મને પણ એનો નિશ્ચિત કાળ હોય છે, સ્થિતિબંધ હોય. સ્થિતિબંધ એટલે જેટલો સમય માટે છે, જેટલી સ્થિતિ માટે છે, એટલો સમય પૂરો થતા એ ખરી જાય છે, એટલા કાળ પૂરતું જ એ હોય. આગળ બીજાની વાત કરે છે ભાવ કર્મની, તો કહે છે કે રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ વિકારી ભાવ તે આત્માનું વાસ્તવિક કર્મ નથી, આત્માનું એ કાર્ય નથી. અહીંયા તો કાર્યનો વિચાર કરીએ તો આ કંઈ આત્માનું કાર્ય નથી. રાગ દ્વેષના પરિણામ થવા એ કંઈ આત્માનું વાસ્તવિક કાર્ય નથી. અજ્ઞાનીઓનું કાર્ય તે હો, કેમ કે તેમાં તેઓ તન્મય છે. અજ્ઞાની એવા શુભાશુભ ભાવ રાગ દ્વેષ અને પુણ્ય પાપ આદિના જે વિકારી ભાવ એમાં એ તન્મય છે, એટલે એનું એ કાર્ય હોય, પણ જ્ઞાની તેમાં તન્મય નથી, એટલે જ્ઞાનીનું તે કર્મ નથી, તે કાર્ય નથી. ત્રીજી વાત, સ્વદ્રવ્ય શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના નિર્મળ નિર્મળ પરિણામ થાય છે, એવી નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે આત્માનું પ્રાપ્ત કર્મ છે. કેમ કે આત્મા તેમાં તન્મય છે. આ નિર્મળ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે એ આત્માનું કાર્ય છે, આત્માનું કર્મ છે, એ આત્માનું પ્રાપ્ત કર્મ છે અને આત્મા એમાં તન્મય છે. આત્મા સ્વયં તે પણ થઈને તેને પ્રાપ્ત કરે છે. આત્માને કોઈ આપે છે એમ નથી, બીજું કોઈ બહારથી એને આપી દે છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એમ નથી, કોઈને આશીર્વાદથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતું નથી. સ્વયં તીર્થંકર ભગવાનના આશીર્વાદથી પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય નહીં, કેમ કે એ તો આત્માનું કર્મ છે, આત્માનું કાર્ય છે અને આત્મા સ્વયં તે પણ થઈને તેને પ્રાપ્ત કરે છે. એ પરિણામ આત્માના છે, કોઈ જીવ બીજા અન્ય જીવના પરિણામ કરી શકે જ નહીં. એટલે આ જે કાર્ય થાય છે, જે પરિણામ થાય છે, એ નિર્મળ પરિણામ આત્મા સ્વયં તે પણે થઈને પોતે પ્રાપ્ત કરે છે. એ આ પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ એ આત્માનું, ધર્માત્માનું વાસ્તવિક કર્મ છે. એ જ્ઞાનીનું વાસ્તવિક કર્મ છે. અને ચોથી વાત કે જેમ જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ છે, આ બધી શક્તિનું વર્ણન ચાલે છે ને, 40 શક્તિનું વર્ણન આપણે સમજ્યા ને, તો એવી રીતે આ પણ એક ગુણ છે, એક શક્તિ છે, કર્મ શક્તિ, કર્મ નામનો ગુણ. અને આ કર્મ ગુણ હોતા, આવી આ કર્મ શક્તિ હોતા, આત્મા સ્વયં પોતાની સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે છે, પહોંચે છે. અહીંયા કહ્યું છે ને કે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે મય કર્મ શક્તિ. આત્માના જે આવા સ્વભાવને જાણી અંતર્મુખ પ્રતીતિ કરે છે તેને પછી દ્રવ્ય કર્મ, ભાવ કર્મનો સંબંધ છૂટી જાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો તો, પણ આ સમજીને હવે કરવું શું? આ સમજ્યા પણ હવે અમારે કરવું શું? કેમ કે મોટા ભાગના જીવને એમ છે કે ધર્મમાં કાંઈક કરવાનું હોય, કરે તો ધર્મ થાય, એટલે આવા પ્રશ્ન થાય. વાસ્તવમાં એ કાંઈ કરી શકતો જ નથી, પોતે જે કરી શકે તે પોતામાં જ કરી શકે એવો છે, પરમાત્મા એ કાંઈ કરી શકતો જ નથી. પહેલા તો પોતાના સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને એ સમજે, એનું મહાત્મા આવે, અને પછી જેમ ભગવાનની વાણીમાં આવ્યું છે તેમ એ પ્રવર્તે, એટલે કે સ્વરૂપનું લક્ષ કરે, ત્યાં એકાગ્રતા કરે, એ કરી શકે એવો સમર્થ છે. અને એકાગ્રતા કરતા કરતા ત્યાં એ લીનતા કરે અને સ્થિરતા કરે એવો એ સમર્થ છે, એ કરવાનું છે. ગુરુદેવ અહીંયા ઉત્તર આપે છે કે સમજીને શું કરવું એટલે શું? તો કે છે કે સમજીને અંતર્મુખ થવું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવી, વર્તમાન, સમ્યક દર્શન આદિ નિર્મળ કાર્યને દ્રવ્ય પોતે જ પ્રાપ્ત કરે, પહોંચે એવો દ્રવ્યનો, એટલે ભગવાન આત્માનો સ્વભાવ છે, શક્તિ છે, એમ યથાર્થ નિર્ણય કરવો. પહેલા તો નિર્ણય કરવો અને પછી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી. આ એ કરી શકે એમ છે અને એ જ એનું કર્તવ્ય છે, એ કરવા જેવું છે. પૂર્વે કહે છે કે ભાઈ, વ્યવહાર રત્નત્રયના રાગથી કે દેવગુરુ શાસ્ત્રના નિમિત્તથી સમ્યક દર્શન આદિ નિર્મળ કાર્ય થાય એમ વસ્તુ સ્વરૂપ નથી. બારમાં એવા નિમિત્ત ભલે હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણ કાળમાં નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ વિતરાગી મોક્ષ માર્ગની પરિણતિ તે આત્મામાં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, અને તે મય કર્મશક્તિ છે. અર્થાત કર્મશક્તિ તેમાં તન્મય છે, અર્થાત કર્મશક્તિનું તે કર્મ છે, કાર્ય છે. આવી વાત છે. આગળ 185માં પાના પર ગુરુદેવ કહે છે, આત્મા સચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ સ્વભાવી વસ્તુ છે. આ ધ્રુવમાં એક કર્મ નામની શક્તિ છે, જેનાથી એનું વર્તમાન કાર્ય સુધરે છે. તું દેખે છે કે ધીરજથી સાંભળવું બાપુ, આ તો ધર્મ કથા છે ભાઈ. કે છે, તારું જે આત્મદ્રવ્ય છે તે અનંત ગુણમય ગુણી છે, તેમાં કર્મ નામનો એક ગુણ છે. કર્મ એટલે કાર્ય થાય એવો તેમાં ગુણ છે. આ કર્મગુણના કારણે વિતરાગી નિર્મળ કાર્ય પ્રાપ્ત થાય છે. આ કર્મગુણ તારું કાર્ય સુધરવાનું કારણ છે. માટે બીજે જોઈશમાં અંદર જ્યાં શક્તિ છે તેમાં જો અને તેમાં જ ઠરી જાય. આગળ 185માં પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તારા કાર્યપણે નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય તેનું કારણ કોણ? તારા કાર્યપણે નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય તેનું કારણ કોણ? તો કહે છે કે તારામાં કર્મ નામનો ગુણ છે તે આ નિર્મળ પર્યાયનું કારણ છે. નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય, જો વ્યવહાર રત્નત્રયના સ્વભાવની વાત નથી, અહીંયા તો નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય તો એનું કારણ કોણ? તો કહે છે કે તારામાં કર્મ નામનો ગુણ છે તે આ નિર્મળ પર્યાયનું કારણ છે. મોહની આદિ કર્મ ખસી જાય તો નિર્મળ રત્નત્રય પ્રગટ થાય એમ નથી. કોઈ કર્મનો ક્ષય થાય તો અહીંયા નિર્મળ પર્યાય પ્રગટ થાય એમ નથી. એ તો જ્યારે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે ત્યારે જે કર્મ છે એનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. એટલે મોહની કર્મ ખસી જાય તો સમ્યક દર્શન થાય, સમ્યક શ્રદ્ધા થાય એમ નથી. આ જીવને પોતાના પુરુષાર્થથી, સાચા પુરુષાર્થથી એટલે કે સ્વનું લક્ષ કરીને દ્રવ્યના આશરે જે પુરુષાર્થ કરે છે અને એમ પુરુષાર્થ કરતા એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, તો પછી સામે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તેથી કર્મ છે એ ખસી જાય છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે આ નિર્મળ પર્યાય જે થાય છે એ તારામાં રહેલા કર્મ નામના ગુણને કારણે છે. મોહની આદિ કર્મ ખસી જાય તો નિર્મળ રત્નત્રય પ્રગટ થાય એમ નથી. અને પૂર્વની નિર્મળ પર્યાય પણ વર્તમાન નિર્મળ પર્યાયનું વાસ્તવિક કારણ નથી. જો એક નિર્મળ પર્યાય થઈ છે તો પછી એના પછી બીજી નિર્મળ પર્યાય થાય, કેમ કે પેલી નિર્મળ પર્યાય જે થઈ એ આ બીજી એના પછીની પર્યાયને ઉત્પન્ન કરે એમ પણ નથી. પૂર્વની પર્યાય આ વર્તમાન પર્યાયનું કારણ નથી, એની જન્મદાતા નથી. આ પર્યાય સ્વતંત્રપણે પ્રગટ થાય છે. આ પર્યાય જે નવી પર્યાય જે થાય છે સ્વતંત્રપણે પ્રગટ થાય છે. એટલે એવું નિર્મળ કાર્ય થાય છે, એવું નિર્મળ કાર્યરૂપ જે પરિણામ થયા એવી પર્યાય થઈ તો એ વર્તમાન નિર્મળ પર્યાયનું વાસ્તવિક કારણ પૂર્વની નિર્મળ પર્યાય પણ નથી. એ તો તારું આત્મદ્રવ્ય જ નિજ શક્તિથી ક્ષણે ક્ષણે નિર્મળ કાર્યરૂપે પરિણત થાય છે. આત્મદ્રવ્ય જ નિજ શક્તિથી, પોતાની શક્તિથી ક્ષણે ક્ષણે નિર્મળ કાર્યરૂપે પરિણત થાય છે. નિર્મળ રત્નત્રય રૂપ કર્મ ક્યાંય બહારથી આવતું નથી, આત્મામાં જ તે રૂપ થવાની શક્તિ છે. પરિણામ જે થયા, નિર્મળ પરિણામ થયા એ ક્યાં થયા? આત્મામાં તો થયા. એટલે કે આત્મા જ એ રૂપે થયો ને, સમ્યક દર્શનની પર્યાય થઈ તો એ સમ્યક દર્શન રૂપ આત્મા થયો કે નહીં? તમને જ્ઞાન રૂપ આત્મા થયો કે નહીં? કે છે કે આત્મામાં જ તે રૂપ થવાની શક્તિ છે. નિજ સ્વભાવની સન્મુખ થતા આત્મા પોતે જ તેવા કાર્યરૂપે પરિણત થાય છે. તું કહે છે કે જુઓ આ કર્મ શક્તિ પોતાનું કાર્ય જ્ઞાન, દર્શન, આનંદ આદિ પોતે પ્રાપ્ત કરે એવો જ આત્માનો સ્વભાવ છે. આ કર્મશક્તિને કારણે જે શક્તિઓ અંદરમાં પડી છે, જે ગુણ પડ્યા છે એનું પરિણામ થાય અને એવા પરિણામ જે થાય છે એ પોતે પ્રાપ્ત કરે છે, કેમ કે આ કર્મશક્તિ પડી છે એટલે એ પોતે જ એવો કાર્યરૂપ થાય છે. પોતાનું કાર્ય પોતે પ્રાપ્ત કરે એવો જ આત્માનો સ્વભાવ છે. પણ એ બીજા અન્યનું કે જળનું કરે કે વિકાર કરે એવો આત્માનો સ્વભાવ નથી. વળી જળ કર્મ કે વિકાર એ આત્માનું કર્મ નથી. અને એવા જળ કર્મ કે વિકાર આત્મામાં કાંઈ કરતા નથી. આ રોકે છે. નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન આનંદની શુદ્ધ પર્યાયપણે પરિણમવું. નિર્મળ જ્ઞાન આનંદ શ્રદ્ધાન શાંતિ સુખ આ બધી નિર્મળ પર્યાય એવા પરિણામ થાય એવું પરિણમવું, તે ભાવને પ્રાપ્ત કરવો. તેને પ્રાપ્ત કરવો એટલે પહોંચવું, તે આ કર્મગુણનું કાર્ય છે. કે પોતાની નિર્મળ વિતરાગી પર્યાયને પોતે પ્રાપ્ત કરે તેવો પોતાનો આત્માનો ગુણ છે. પોતાની નિર્મળ વિતરાગી પર્યાયને પોતે પ્રાપ્ત કરે એવો પોતાનો આત્માનો ગુણ છે. આનું નામ કર્મશક્તિ છે. આ કર્મશક્તિ ધ્રુવ ઉપાદાન છે અને તેની નિર્મળ પરિણતિ તે ક્ષણિક ઉપાદાન છે. કર્મશક્તિ જે ધ્રુવ છે તે પારિણામિક ભાવે છે અને તેનો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામની પ્રાપ્તિરૂપ જે ભાવ છે તે ઉપશમ ક્ષયોપશમ સાયિક ભાવે છે, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ. જળ કર્મનો ઉપશમ થયો માટે અહીં નિર્મળ ઉપશમ ભાવની પર્યાય પ્રગતિ એમ નથી. જળ કર્મનો ઉપશમ થયો માટે એને અહીં નિર્મળ ઉપશમ ભાવની પર્યાય પ્રગતિ એમ નથી. આ વાત બેસાડવી અઘરી પડે. શાસ્ત્રનો અભ્યાસ કરે એટલે એમ જ એ શીખ્યો હોય એને ભણ્યો હોય કે અહીંયા કર્મનો ઉપશમ થાય તો એને ઉપશમ ભાવ થાય. પણ વાસ્તવમાં આત્માનું એવું સ્વરૂપ નથી. આત્માના જે પરિણામ થાય છે ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે એ પરિણામ આત્માના પોતાના છે અને એમાં જળ કર્મના ઉપશમ કે ક્ષય કાંઈ કાર્ય કરતા નથી. એ તો જીવનો ત્રિકાળી કર્મ ગુણ એવી કર્મશક્તિ એવો સ્વભાવ છે જેથી ઉપશમ ભાવરૂપી કાર્ય સિદ્ધ થાય છે, એવું કાર્ય પ્રાપ્ત થાય છે. આવું જૈન દર્શનનું સ્વરૂપ સૂક્ષ્મ છે અને એને આચાર્ય ભગવાનતોએ સ્પષ્ટ કર્યું છે, ખુલ્લું કર્યું છે. આ પાના ઉપર છેલ્લે કહે છે, છેલ્લી ત્રણ લીટીમાં ગુરુદે કહે છે કે ભાઈ તારામાં સમ્યક દર્શન આદિ નિર્મળ રત્નત્રય રૂપ ધર્મનું કાર્ય પ્રગટ થાય તેના કારણરૂપ અંદર કર્મશક્તિ રૂપ લક્ષ્મી પડી છે, એટલે કે કર્મ શક્તિ પડી છે માટે તું પ્રસન્ન થા અને વ્યવહારનો આશ્રય છોડી જ્યાં આ લક્ષ્મી પડી છે એવા તારા ચૈતન્ય નિધાનને જો, તેનું લક્ષ કર, તને અદભુત આહલાદ થશે, પ્રદેશે પ્રદેશે અનાકુળ આનંદ ઉછળશે અને આનું નામ સંકિત અને ધર્મ છે. આગળ 186માં પાના ઉપર કહે છે કે અરે ભાઈ સાંભળ, વ્યવહાર સંકિત તે કાંઈ સંકિત નથી. વ્યવહાર સંકિત એ તો વિકલ્પ છે, એ તો રાગ છે, શુભ ભાવ છે. દ્રવ્ય દ્રષ્ટિ થયે દ્રવ્યની દ્રષ્ટિ થતા શ્રદ્ધા ગુણના કાર્યરૂપ નિર્વિકલ્પ નિશ્ચય સંકિત પ્રગટ થાય છે અને તેને સહચરપણે જે દેવગુરુ શાસ્ત્ર સંબંધી શુભ રાગ હોય છે તેને ઉચ્ચારથી આરોપ દઈ ને વ્યવહાર સંકેત કહેવામાં આવે છે. નિશ્ચય સંકેત પ્રગટ થાય ત્યારે એની સાથે દેવગુરુ શાસ્ત્ર સંબંધી જે શુભ રાગ છે તેને આરોપ દઈને વ્યવહાર સંકેત કહેવામાં આવે છે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ એ શુભ ભાવ છે અને એ શુભ ભાવને વ્યવહાર સંકેત કહેવામાં આવે છે. એટલે આપણે વ્યવહાર સંકેતમાં કહીએ છીએ કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવી શ્રદ્ધા છે તો સંકેત છે. પણ ભાઈ એવી શ્રદ્ધા એ શુભ ભાવ છે અને નિશ્ચય સંકેત નથી ત્યાં સુધી એવો શુભ ભાવ છે એને વ્યવહાર સંકેત પણ કહેવાતું નથી. કે વાસ્તવમાં એ શુભ રાગ જ છે અને તે સિદ્ધ ભાવરૂપ આત્માનું કર્મ નથી. સિદ્ધ ભાવરૂપ આત્માનું કર્મ તો નિશ્ચય સંકેત ને કારણે નિર્મળ પરિણામ થાય છે તે છે. અને આ જે વ્યવહાર સંકેત કહ્યું, જે શુભ ભાવ કયો, એનાથી નિર્મળ પર્યાયરૂપ આત્માનું કર્મ થાય એમ પણ નથી. એવા શુભ ભાવને કારણે આત્માને નિર્મળ પરિણામ થાય એમ પણ નથી. વાસ્તવમાં સમ્યક દર્શનનો ઉત્પાદ થવામાં શ્રદ્ધાગુણ કારણ છે. શ્રદ્ધાગુણમાં કર્મશક્તિનું રૂપ છે અને માટે તે ભાવ પ્રાપ્ત કરાય છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ એમ દરેક ગુણમાં પોતાની નિર્મળ પર્યાયરૂપ કર્મ તથા કાર્ય પ્રગટ થાય છે. તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે અને તે નહીં કર્મશક્તિ છે. આગળ કહે છે, સ્વાધ્યાયનો વિકલ્પ હોય છે પણ તે વિકલ્પથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. અને આ શાસ્ત્રનો અભ્યાસ કરી અને જે માહિતીરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એ વિકલ્પ સહિત છે, તો એવા વિકલ્પથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એ તો આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યક જ્ઞાનરૂપ કર્મને પ્રાપ્ત કરે. એટલે આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે અને એ સ્વભાવને લીધે એ પોતે સમ્યક જ્ઞાનરૂપ કર્મને પ્રાપ્ત કરે, કેવા સિદ્ધ ભાવને પ્રગટ કરે છે અને એ આ કર્મશક્તિને કારણે. એવી રીતે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે, જેમ સ્વાધ્યાયનો વિકલ્પ કયો એવી રીતે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે. આ બાહ્યમાં વ્રત તપ આદિ હોય છે, પાંચ મહાવ્રત વગેરે, તો એવો વિકલ્પ હોય છે પણ તે વિકલ્પથી સમ્યક ચારિત્રરૂપ નિર્મળ કાર્ય થાય છે એમ નથી. સમ્યક ચારિત્ર કઈ રીતે થાય છે? એ તો આત્માનો એવો ચારિત્ર સ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યક ચારિત્રરૂપ કર્મને એટલે કાર્યને પ્રાપ્ત કરે. એ પ્રમાણે શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ આત્માના બધા જ ગુણોમાં સમજવું. આત્માના જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણમાં કર્મશક્તિનું રૂપ છે. તેથી આત્મા પોતે પોતાના નિર્મળ સ્વભાવરૂપ કર્મને પ્રાપ્ત કરે જ છે. જ્યાં નિજ સ્વરૂપના લક્ષે અંતર એકાગ્રતા થાય કે સ્વભાવના આશ્રયે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરેનું નિર્મળ નિર્મળ કાર્ય પ્રગટ થાય જ છે, ત્યાં પછી એમ નથી કે હું આ નિર્મળ કાર્ય પ્રાપ્ત કરું એવી ભેદવાસના રહેતી નથી. અંતર એકાગ્રતા થાય એટલે સ્વભાવના આશ્રયે એવા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ, શાંતિ, સુખ વગેરેના કે નિર્મળ નિર્મળ કાર્ય પ્રગટ થાય જ છે. એટલે કહે છે કે પછી ત્યાં હું આ નિર્મળ કાર્ય પ્રાપ્ત કરું એવી ભેદ વાસના રહેતી નથી, એ કાર્ય થાય જ છે. કેમ કે પોતાની કર્મશક્તિથી પોતે સ્વયંમેવ નિર્મળ કાર્યરૂપ થઈ જાય છે. આવી સૂક્ષ્મ વાત છે. આ અંતર એકાગ્રતા કરે છે, એવો જે પુરુષાર્થ કરે છે, તો અંદરમાં જે ગુણ પડ્યા છે એને કારણે પોતે એવા નિર્મળ પરિણામ રૂપ થઈ જાય છે, સ્વયંમેવ નિર્મળ કાર્યરૂપ થઈ જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપ કોણ થયું? સમ્યક ચારિત્ર રૂપ કોણ થયું? પોતે જ થયો છે. એટલે એવા કાર્યરૂપ પોતે ભગવાન આત્મા થઈ જાય છે. આઠ પાના પર, 186 પાના પર, આઠમા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી જીવ એમ જાણે છે કે સમ્યક દર્શનથી માંડીને સિદ્ધપદ પર્યંતના જે પરમપદો છે તે પ્રાપ્ત કરવાની શક્તિ મારા આત્મામાં છે. નાની ધર્મી જીવ એમ જાણે છે કે આ સમ્યક દર્શન થયું, ચોથા ગુણસ્થાનની દશા છે, તો ત્યાંથી માંડી અને સિદ્ધપદ પ્રાપ્ત થાય ત્યાં સુધીના જે બીજા પદ પ્રાપ્ત થાય છે, એટલે કે જે નિર્મળ દશાઓ પ્રગટ થાય છે, તો તે પ્રાપ્ત કરવાની શક્તિ મારા આત્મામાં છે અને તે જ મારા કર્મ છે. એ સિવાય બારમાં મોટા રાજપદ કે દેવપદ વગેરે પ્રાપ્ત થાય એ કંઈ મારા કાર્ય નથી, એ મારા કર્મ નથી. કર્તાનું ઈષ્ટ એ કર્મ. જો કર્મની ગુરુદેવે વ્યાખ્યા અહીંયા કરી છે, કર્તાનું ઈષ્ટ એ કર્મ. મને મારા જ્ઞાન આનંદ સ્વભાવમાંથી પ્રાપ્ત થતી જે નિર્મળ રત્નત્રયરૂપ અવસ્થા તે જ મારું ઈષ્ટ કર્મ છે. આ સિવાય પુણ્ય અને પુણ્યના ફળરૂપ પ્રાપ્ત સંયોગ તે મારું કાંઈ જ નથી. આવી ધર્મીની અંતર્દ્રષ્ટિ, ધર્મીની આવી શ્રદ્ધા, આવી માન્યતા, આવી દ્રષ્ટિ હોય છે. અને એમ ધર્મી પોતે શુદ્ધિની વૃદ્ધિ કરે છે, એને નિદ્રા થાય છે. આગળ 187માં પાના ઉપર અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફમાં કે અહીં રાગ તે ગુણનું કાર્ય એટલે કર્મ નથી. રાગ છે એ કોઈ શક્તિનું કાર્ય નથી, કોઈ ગુણનું કાર્ય નથી, એટલે એ કર્મ નથી. કેમ કે શક્તિના અધિકારમાં વિકારી પરિણામને, રાગ દ્વેષના પરિણામને તો ગણવામાં આવ્યા જ નથી, એવી અશુદ્ધ પર્યાયને તો ગણવામાં આવી જ નથી. અહીંયા તો નિર્મળ પરિણામની વાત છે, એટલે આ રાગ એ કોઈ શક્તિનું કાર્ય નથી, ગુણનું કાર્ય નથી, તેથી તેની કોઈ ગણતરી નથી. આગળના પેરેગ્રાફમાં કહે છે કે એક એક શક્તિ પારિણામિક ભાવે છે અને તેનું કાર્ય છે તે ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષાયિક ભાવે છે. શક્તિ પોતે પારિણામિક ભાવે છે, એ ત્રિકાળ દ્રવ્યમાં પડી છે એટલે પારિણામિક ભાવે છે. જે દ્રવ્ય છે એમાં શક્તિ ત્રિકાળ રહી છે એટલે એ શક્તિ છે, એ તો પારિણામિક ભાવે છે. દરેક શક્તિ, એકે એક શક્તિ પારિણામિક ભાવે છે. ગુણ છે, શક્તિ છે, એ પારિણામિક ભાવે છે અને તેનું કાર્ય છે અથવા તો એનું પરિણમન થાય છે તો તે ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષાયિક ભાવે છે. તેનું પરિણમન થતા જે પર્યાય થાય છે તે મોક્ષ માર્ગ છે, એ ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષાયિક ભાવે છે. આ વાત અગાઉ આપણે શક્તિના વર્ણનમાં શીખ્યા છીએ. અહીંયા કર્મશક્તિની વાત છે એટલે અહીંયા એનું કાર્ય એમ લીધું, શક્તિનું કાર્ય, શક્તિનું પરિણમન કહેવાને બદલે અહીંયા એમ કહ્યું કે શક્તિનું કાર્ય. એનું કાર્ય છે તે ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે છે, કે કાર્ય કહો કે પરિણમન કહો, કેમ કે પરિણમન એ કાર્ય જ છે. અને તેમ છતાં નવી અવસ્થા પ્રગટ થાય છે એ પર્યાય છે. તો અહીંયા કાર્ય કર્યું, આ કર્મશક્તિની વાત છે ને, એટલે અહીંયા કહે છે કે એ પારિણામિક ભાવે છે અને એનું કાર્ય છે તે ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે છે. અને ઉદયભાવ, કે ઉદયભાવ તો શક્તિનું કાર્ય નથી, ઉદયભાવ તો એ મોક્ષ માર્ગરૂપ નથી. દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ અને તેનું કાર્ય પણ શુદ્ધ પવિત્ર જ છે. ઉદયભાવ એ શક્તિનું કાર્ય નથી, દ્રવ્યનું કાર્ય નથી, એ તો પર્યાયની યોગ્યતાથી ઉદયભાવ છે, એ સમયની તત્કાલીન યોગ્યતાને કારણે ઉદયભાવ છે. એમ પણ નથી કે કર્મનો ઉદય આવ્યો છે તો આ જીવને ઉદયભાવ છે, એમ પણ નથી, કેમ કે કર્મના ઉદય કર્મમાં રહ્યા અને જીવનો આ ઉદયભાવ છે એ જીવમાં છે. તો જીવને પેલા કર્મના ઉદયો એવા ઉદયભાવે કરાવે છે એમ નથી, જીવ પોતે તે સમયની તેની એવી યોગ્યતા છે એટલે એ પરના એટલે કે કર્મના ઉદયોને આધીન થઈ અને એમ એ ઉદય ભાવે પરિણમે છે, ઉદય ભાવે વર્તે છે. એટલે એ પર્યાયમાં એ ઉદય ભાવ છે તેનું કારણ આત્માની કોઈ શક્તિ નથી. એટલે ધર્મી તો એને પોતાનું કર્મ ગણતા નથી, ધર્મીને તો એ પર જ્ઞેય પણે છે, જે ઉદયભાવ છે એ પર જ્ઞેય પણે છે. ઉદયભાવ ભલે શુભ હોય કે અશુભ હોય, ગમે તે હોય, પણ એને પર જ્ઞેય પણે છે. ધર્મીને ચોથા ગુણસ્થાને અને પાંચમા ગુણસ્થાને તો શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ હોય છે. એટલે એ ઉદયભાવ એ પર જ્ઞેય પણે છે, એ નાનીને તો પર જ્ઞેય પણે છે. અને એ ઉદય ભાવરૂપ પોતે થતા નથી, એમ પરિણમતા નથી, પોતે તો જ્ઞાન ભાવે જ રહે છે, એટલે કે એના જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં ગુરુ કહે છે કે આખા સમયસારનો સાર આ છે. શું છે? કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત શુદ્ધ ચૈતન્ય ઘન આત્મા એ ભગવાન સમયસાર છે. આ સમયસાર કેમ પ્રગટ થાય? તો કહે છે કે અંતરદ્રષ્ટિ કરવાથી શુદ્ધ કર્મની પ્રાપ્તિરૂપ કાર્ય સમયસાર પ્રગટ થાય છે. પહેલી વાત તો સમયસારની વ્યાખ્યા કરી કે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય ઘન દ્રવ્યકર્મ ભાવકર્મ અને લોકર્મથી રહિત છે એ જ સમયસાર છે. અને એવો સમયસાર, એવો શુદ્ધ આત્મા કેવી રીતે પ્રગટ થાય? તો કહે છે કે અંતરદ્રષ્ટિ કરવાથી શુદ્ધ કર્મની પ્રાપ્તિરૂપ, અહીંયા કર્મ એટલે કાર્ય, શુદ્ધ કાર્ય એવું કર્મ, એની પ્રાપ્તિરૂપ કાર્ય સમયસાર પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે કરી રે અનાદિકાળથી તારું કાર્ય તું બગાડતો આવ્યો છો, તારું કાર્ય તું બગાડતો આવ્યો છે, એટલે તારું જે કાર્ય હતું એને તો તે કર્યું નહીં અને તું બીજા ભાવે રહ્યો, એટલે તો એના ભ્રમણ થયા. પર્યાયમાં શુભાશુભ રાગ થાય તે કાર્ય મારું એમ માનતો આવ્યો, અનાદિથી એમ માનતો આવ્યો અને એમ માનતો થકો બહિર્મુખપણે તું તારું જીવન બગાડતો આવ્યો છો. પણ ભાઈ, વિકાર થાય એ કોઈ તારા દ્રવ્યનું ગુણનું કાર્ય નથી, શુભ ભાવ કે અશુભ ભાવ એ તારા દ્રવ્ય ગુણનું કાર્ય નથી, એ તારું કાર્ય નથી. જેમ ઉદ્ગળમાં આઠ કર્મની પર્યાય થાય એ તારા દ્રવ્ય ગુણનું કાર્ય નથી. એટલે ઉદ્ગળ કર્મ જે કારણ રજગણો ઉદ્ગળ એ કર્મરૂપ થાય એ આત્માનું કાર્ય નથી, એ આત્માને કારણે નથી થતા. તેવી જ રીતે તારી પર્યાયમાં આ શુભાશુભ ભાવ વિકાર થાય એ પણ તારા દ્રવ્ય ગુણનું કાર્ય નથી. એટલે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છે, એનું કાર્ય જડ કર્મ પણ નથી અને ભાવ કર્મ પણ નથી. અહીંયા તો દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. પર્યાયમાં તેના સટકારકના પરિણામથી અધરથી વિકલ્પરૂપ મલિનતા થાય છે એવા વિકારી પરિણામ થાય છે, પણ મલિન વિભાવરૂપ પરિણમવાનો તારામાં કોઈ ગુણ નથી. મલિન વિભાવરૂપ પરિણમવાનો તારામાં કોઈ ગુણ નથી. વિભાવરૂપે ન પરિણમવું એવો ગુણ છે, પણ વિભાવરૂપે થવું એવો આત્મામાં કોઈ ગુણ નથી. આવું આ તત્વ છે. પણ આવું આ તત્વ શું, તેના ગુણ શું, તેનું કર્મ શું, અજ્ઞાની જીવોને કાંઈ ખબર નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અનંત ગુણ રત્નાકર પ્રભુ આત્મા છે, તેમાં એક કર્મ નામનો ગુણ છે. આ કર્મ નામનો ગુણ છે એ ગુણના કારણે દ્રષ્ટિવંતને પોતાનું સમ્યક દર્શન આદિરૂપ નિર્મળ કર્મ પ્રાપ્ત થાય છે. આમ ધર્મીને પોતાનું કાર્ય સમયે સમયે સુધરે છે, પણ એ તો સમયે સમયે તેની ઉત્પત્તિનો કાળ છે કે એની જન્મ ક્ષણ છે. અહીંયા પર્યાયની સ્વતંત્રતા બતાવતા ગુરુદેવ કહે છે કે ગુણના કારણે તે પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવું એ તો ઉપચાર છે. આવી વાત છે તો પછી વ્યવહારના શુદ્ધભાવથી રાગથી નિશ્ચય થાય એ વાત તો ક્યાંય રહી ગઈ. આગળ 188માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તારી ચિદ્ઘન ચૈતન્ય વસ્તુ ધ્રુવ ત્રિકાળ છે. તારી ચૈતન્ય વસ્તુ ધ્રુવ ત્રિકાળ છે, તેની એક કર્મ શક્તિ એ પણ ધ્રુવ ત્રિકાળ છે. સ્વ આશ્રય શક્તિ પરિણમતા નિર્મળ પર્યાયરૂપ કર્મ જે નિપજે તે પ્રાપ્ત કરાતો સિદ્ધ ભાવ છે. તે ભાવના કારણરૂપ કર્મ શક્તિ છે એમ જાણી દ્રવ્ય દ્રષ્ટિ કરતા પર્યાયમાં નિર્મળતારૂપ સુધારો થાય છે. આવો માર્ગ છે. એક મહત્વની વાત ગુરુદેવે આત્મવૈભવમાં કરી છે. એમાં એમ કહ્યું છે કે સિદ્ધરૂપ થયેલા ભાવમય કર્મશક્તિ, સિદ્ધરૂપ થયેલા ભાવમય કર્મશક્તિ એમ કહીને સિદ્ધ થયેલી નિર્મળ પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરી દીધી. ત્યારે એમ કહ્યું કે સિદ્ધરૂપ થયેલા ભાવમય કર્મશક્તિ, તો એનો અર્થ શું થયો કે જે નિર્મળ પર્યાય થઈ એ દ્રવ્ય સાથે અભેદ. ભગવાન આત્મા એને વ્યક્ત કરી છે અને એમાં ભગવાન આત્મા પોતે કર્મરૂપ થયો છે એમ જ્યારે કહ્યું તો પછી એ નિર્મળ પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરી દીધી. જ્યાં આત્મા શુદ્ધ સ્વભાવે લક્ષગત થયો ત્યાં નિર્મળ નિર્મળ પર્યાયો થવા લાગ્યો. તેમાં નિર્દોષ શ્રદ્ધા, નિર્દોષ આનંદ વગેરે ભાવો પ્રગટ્યા. અને આવા શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય મળીને આત્મા છે. એટલે અહીંયા આ સિદ્ધરૂપ થયેલા ભાવમય કર્મશક્તિ એમ કહીને સિદ્ધ થયેલી નિર્મળ પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરી દીધી. આ પ્રમાણે અહીં કર્મશક્તિનું વર્ણન પૂરું થયું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
सुखनाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमो पद तेरे।